તારીખ 18/1/1987 પૂજ્યબહેન શ્રીના વચનામૃત બોલ નંબર 42 અને 43 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સંઘ પ્રવચન નંબર 35
સાધારણ ભાવના પણ હોય છે અને જેને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માર્ગની પ્રાપ્તિ ન થાય એ અંગે વેદના થાય એવી પણ ભાવના થાય છે. અહીંયા એ તપાસવાનું રહે છે કે સામાન્ય ચાલુ ભાવના છે કે એ ભાવનામાં વેદના સહિત પણ છે. આત્મવિચાર કરવો છે. ભાવના સાથે સાથે શું હોય છે એ વાત લીધી છે. યથાર્થ ભાવના, ખરી ભાવના, જેનાથી માર્ગ પ્રાપ્તિ મળે જેવી ભાવના વેદના સહિતની ભાવના હોય છે એમ કેમ છે. હા, એ ભાવના અંદરથી ઉભેલી છે, આત્મામાંથી ઉભેલી છે. આત્માનું કલ્યાણ કરવું છે અને હજી થયું નથી તો એની વેદના થઈ. આત્મા વેદક સ્વભાવી છે, એની વેદના થઈ એ આત્મામાંથી થયેલી ભાવના છે. એ સાચી ભાવના છે. પૂજ્ય સુગાનીજીના જીવન ચરિત્રના દ્રષ્ટાંત લીધા હતા કારણે કે શું પરિસ્થિતિ હતી. એવી વેદના પણ સાધારણ વેદના નહીં, જેમ કોઈ તીવ્ર વેદનામાં પ્રાણ છૂટી જાય એવી વેદના હોય છે. એવી તીવ્ર વેદના પોતાના પરમાત્મ તત્વના વિયોગમાં, પરમાત્મ તત્વની અપ્રાપ્તિમાં એવી વેદના આવે છે અને માર્ગ શોધે તો એ ખરેખર માર્ગ શોધે છે, એને માર્ગ મળે છે, એને માર્ગ ન મળે. કેમ કે એ સ્થિતિમાં આવતા એને અવરોધક ભાવો, કોઈ માર્ગ મળવા માટેના જે અવરોધક ભાવો છે એ ભાવો ખલાસ થઈ જાય છે. દર્શનમાં એટલો બધો ગળી જાય છે, નિસત્વ થઈ જાય છે, શક્તિ વિનાનો થઈ જાય છે અને જ્ઞાન છે એ નિર્મળ થાય છે. એટલે એને જ્ઞાનમાં રહેલું જે જ્ઞાન વેદન છે એ પકડાતું નહોતું, એ પકડાઈ જાય છે. વેદનમાં રહેલી જે પોતાની હયાતી એ હયાતી પણ એને ગ્રહણ થાય છે. વેદનથી જે હયાતી ગ્રહણ થવી જોઈએ, વેદનથી જે સ્વતત્વ જાણવું જોઈએ એ પરિસ્થિતિ ખુલ્લી થઈ જાય છે. અવરોધ વિના નથી જાય છે, પ્રતિબંધ વિના નથી જાય છે. એટલે માર્ગ શોધે તો એને માર્ગ મળે છે. કારણ કે માર્ગ તો અંતર્મુખ થવું તે છે અને અંતર્મુખ થવું તે જ્ઞાન, જ્ઞાનને વેદે એટલું જ કાર્ય છે. જ્ઞાન જ્ઞાનને વેદે એવી જે જ્ઞાનાનુભૂતિ તે જ આત્માનુભૂતિ છે, એ જ અંતર્મુખ પણ છે, એ જ સ્વસન્મુખ પણ છે, તો જ્ઞાનનું જ્ઞાન વેદન પકડાતું નહોતું, એ અહીંયા અવરોધક ભાવો દર્શનનો આદિના અનંતાનુબંધી આદિના નિસત્વ થવાથી એ દિશા એને સૂજે છે કે આમ અંતર્મુખ થવાય છે. પડખું ફેરવવાનો સવાલ છે. તેવી વેદના સહિતની માર્ગ પ્રાપ્તિની ભાવના જો થાય, અને એ ત્યારે જ થાય કે એને જરૂરિયાત લાગે ત્યારે થાય, એની જરૂરત લાગે ત્યારે થાય. પાણીની કિંમત તો તરસ લાગે ત્યારે, એને પાણી ન મળે ત્યારે પાણીની કિંમત કેટલી એ સમજાય ગયું છે. હા, બ્રાહ્મી વેદના ગોપાળ દેવના પત્રમાં એને બ્રાહ્મી વેદના કહે છે. બ્રહ્મનામ આત્મા, આત્મામાંથી ઉત્પન્ન થયેલી આ ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી, ચૈતન્ય કહો, બ્રહ્મ કહો, આત્મા કહો, એક જ વાચન વાચક છે, એમાંથી ઉત્પન્ન થયેલી છે એને બ્રાહ્મી વેદના. તો જુદું એટલા માટે પાડી અમે કે જગતમાં અશાતાની વેદના, મૂંઝવણની વેદના, પીડાની વેદના, એ બધા વેદનાના પ્રકાર છે. એ પ્રકારની આ વેદના નથી, એટલે એને બ્રાહ્મી વેદના કહે છે, બ્રહ્મની વેદના. યથાર્થ રુચિ સહિતના શુભ ભાવો વૈરાગ્ય અને ઉપશમ રસથી તરબોળ હોય છે, અને યથાર્થ રુચિ વિના તેના તે શુભ ભાવો, તેવા જ પ્રકારના શુભ ભાવો, તેના તે એટલે તેવા જ પ્રકારના શુભ ભાવો દુખા અને ચંચળતા વાળા હોય છે. આવી વાત ખોલવાની પરિસ્થિતિ આ ગ્રંથમાં છે. મુમુક્ષુ જીવને યથાર્થ રુચિ હોય તો એના શુભ ભાવોનો પ્રકાર, અને યથાર્થ રુચિ ન હોય તો એના શુભ ભાવોનો પ્રકાર, બંનેની જાતિ ભેદ જેવો પ્રકાર છે. આ પ્રકારની જાતિ જુદી, આ પ્રકારની જાતિ જુદી. જેમ કે ભગવાનની ભક્તિ નો પ્રસંગ છે, અને ભક્તિમાં ભગવાનના ગુણાનુવાદ ચાલે છે, ભગવાનના સ્તુતિ ભગવાનના ગુણાનુવાદ ચાલે છે વિતરાગ પ્રભુના. તો જેને ગુણની રુચિ છે, યથાર્થ રુચિ છે, એનો અર્થ શું છે કે જેને પોતાના ગુણની રુચિ છે, આત્મિક ગુણોની રુચિ છે, આત્મગુણ જેને રુચે છે, નિર્દોષતા અને પવિત્રતા જેને રુચે છે, એવી રુચિવાળા શુભ ભાવો હોય તો એના અંદર વૈરાગ્ય હોય છે. વૈરાગ્ય હોય છે, વૈરાગ્યનો શું અર્થ છે? રાગથી વિરક્તપણું, રાગ રસ જેને નથી, આત્મરસ છે, આત્મગુણોનો રસ છે, ચૈતન્યનો રસ છે, પણ રાગ રસ નથી. રાગથી વિરક્ત એને અહીંયા વૈરાગ્ય કહે છે. શ્રીમદજી આત્મસિદ્ધિમાં ગયું છે ને, ત્યાગ વિરાગ અને ચિત્તમાં, ત્યાગનો ત્યાગ વૈરાગ્ય સંયોગમાં એમ ન કહ્યું. શું કહ્યું? ચિત્તમાં, એટલે પરિણામમાં રાગ રસ જેને નથી, અથવા રાગ રસમાં લુખાશ આવી ગઈ છે, રાગ રસ જેનો ઉડી ગયો છે, રસ કપાણો છે રાગ, એને ચિત્તમાં શબ્દ લીધો છે, એમ ન કહ્યું કે એને બહારમાં શું ખાય છે શું નથી ખાતો, કેવા સંયોગો રાખ્યા છે કેવા સંયોગો નથી રાખ્યા, એવી વાત ન કરી. શું ત્યાગ્યું છે શું રાખ્યું છે ગ્રહણ કર્યું છે, ત્યાગ વૈરાગ અને ચિત્તમાં શબ્દ લગાવ્યો છે. કેમ કે ભારતના ત્યાગથી લોકો ભૂલા પડે છે, ત્યાગનું ત્યાગ ક્યાંથી ઉત્પન્ન થાય છે કે વિરક્ત પરિણતિમાંથી ત્યાગની ઉત્પત્તિ થાય છે, એટલે ચિત્તમાં શબ્દ લીધો છે. એવું જેને રાગ રસ નથી અને ઉપશમ રસ એટલે શાંત આત્મરસ, જેમાં આત્મરસ ઉત્પન્ન થાય છે, ચૈતન્ય રસ ઉત્પન્ન થાય છે, અથવા એનાથી તરબોળ થઈ જાય છે, ઉપશમ રસથી નીતરતા જે ભાવો છે એ યથાર્થ રૂચિના સદભાવમાં હોય છે. આત્માની રુચિ, આત્મગુણની રુચિ, સ્વભાવની રુચિ, અભેદ રુચિ છે, સ્વભાવની રુચિ, ભેદથી ગુણોની રુચિ કહેવાય છે, પણ ખરેખર તો એ સ્વભાવની રુચિ છે. સ્વભાવની રુચિ પૂર્વક ભક્તિ આદિના પ્રસંગમાં ઉત્પન્ન થતા સ્વભાવો વૈરાગ્યથી ભરેલા અને ઉપસંગથી ભરેલા હોય છે. એવું ન હોય ત્યારે યથાર્થ રુચિ વિના પરિસ્થિતિ શું હોય છે કે એ પણ ભગવાનની ભક્તિ જ કરે છે, ભક્તિ સંબંધીના એને ભાવ થાય છે, પણ એમાં કાંઈ શુક્રવાર હતો કાં તો એનું ચિત્ત બીજી જગ્યાએ ચંચળતાથી ખાઈને ઉપયોગ બીજે લાગી જાય છે. કેમ કે સ્તુતિમાં તો આત્મગુણોની વાત છે, આત્મગુણોની રુચિ નથી એટલે એ વિષય છોડીને, ગુણનો સ્વભાવનો વિષય છોડીને એનો ઉપયોગ એની પરિણતિ બીજે ગયા વિના રહે નહીં. ક્યાં જાય કે જ્યાં એની રુચિ છે ત્યાં જાય, છેવટે કાંઈ નહીં બીજે ન જાય. તો જે રાગનો ઢાળ હોય અથવા પોતાનો અવાજ હોય અથવા બીજા કોઈનો અવાજ હોય એ એને રુચે. જ્યાં આત્મિક રુચિ નથી ત્યાં પૂતગળની રુચિ અવશ્ય છે, જ્યાં ચૈતન્યની રુચિ નથી ત્યાં જળની રુચિ અને રાગની રુચિ અવશ્ય છે. એટલે કાં એને રાગભાવ રૂચે છે ત્યાં, કાં એને કોઈ અવાજ રૂચે છે તો આ કેવું મીઠું ગાય છે, કાં એનો જે ઢાળ સરસ ગાતા આવડતો હોય એની જે હલક જેને કહે છે એ એને રૂચે, કાંઈ એની સાથે વાજિંત્રો વાગતા હોય એનો તાલ એને રૂચે, કાંઈક ને કાંઈક પણ એ પૂતગળની પર્યાયમાં ઘૂસી જાય છે, જે ચાલ્યો જાય છે. એના પરિણામ છે એ ચંચળતાવાળા છે, એના ભાવો ચંચળતાવાળા છે અને આત્મરસ વિનાના લુખા છે, એમાં આત્માનો રસ ક્યાંય નથી, એવા સાવ લુખા પરિણામ છે. એ થયા વિના રહે નહીં. એમ કે વિષય પરિણામને કોઈને કોઈ આલંબનનો વિષય હોય ને હોય જ છે, કાંઈ આલંબનનો વિષય રાગ ને અચેતન જળ છે અને કાંઈ આલંબનનો વિષય આત્મગુણો છે, સ્વભાવ છે, નિજ સ્વરૂપ છે, બે માંથી એક તો હોય ને હોય, કાં સ્વ અને કાં પર. ન્યાય રુચિનું પડખું સ્પષ્ટ કર્યું છે. શુભ ભાવોને અનુલક્ષીને રુચિનું પડખું છે, રુચિના તો ઘણા બોર છે, એમાં જુદા જુદા એક વિષય ઉપર અનેક પડખાથી પ્રકાશ પાડ્યો છે. અનુભવવાનું નામ છે, કેટલી વાતો નીકળે છે. ઉઘરા બાંધીને નાચે છે પણ એ ભગવાનના આત્મામાં રહેલી વિતરાગતાને જોઈને નાચે છે. ભગવાનના દેહનું રૂપ જોઈને નાચે છે એમ નથી, પણ એમાં રહેલા આત્માને જુએ છે. દેવ, ગુરુ અને શાસ્ત્ર, સત્પુરુષ, ચાર જગ્યાએ વિતરાગ ભાવ છે. તો જેને વિતરાગ ભાવની રુચિ છે એને સામે વિતરાગતા જોઈને એની વિતરાગતામાં ઝંઝણાટી આવે છે, કરંટ આવે છે. સામે જો વિતરાગતાનું નિમિત્ત હોય તો એની અહીંથી વિતરાગતા એકદમ આવિર્ભૂત થવા લાગે છે. બારમાં એમ જ બને છે ને, જેને જેની રુચિ હોય છે, મીઠાઈ બહુ ભાવતી હોય ને મીઠાઈની વાતો થતી હોય, અંદર આમ નાખે ને કેસર નાખે ને ફલાણું નાખે ને ઢીંકણું નાખે ને નોકળું નાખે ને આટલું તો ઘી પાઈ દે ને હું આવી તો એલચીની સુગંધ આવે ને ક્યાંથી ફલાણી સ્પેનમાંથી કેસર મગાવેલું હતું, ક્યાંથી સ્પેનનું કેસર મગાવેલું હતું, ઠીક કેટલો રસ લીએ હે, એવો મલાવો કરે એવો મલાવ. હજી મીઠાઈ તો મીઠાઈમાં હજી હોય છે, પણ એની વાતોમાંથી એના રસનો આવિર્ભાવ થાય છે કે નહીં, અથવા એવી ચીજ બનેલી સામે આવે ત્યારે એના ઉદયમાં એનો રસનો આવિર્ભાવ થાય છે કે નહીં. તો અહીંયા દેવ, ગુરુ અને શાસ્ત્ર, સત્પુરુષ છે, એમાં જે વિતરાગ ભાવ છે એ તો દેવગુરુ શાસ્ત્રને ખરેખર જોતો નથી. મુખ્યપણે તો એ એમ જોવે છે કે આપનું સ્વરૂપ, તમારું સ્વરૂપ તો મારા સ્વરૂપની વિતરાગતાને જ પ્રસિદ્ધ કરે છે, બતાવે છે. તમારું સ્વરૂપ મારા સ્વરૂપને દર્શાવે છે. વિતરાગતા એવી જ છે, મારામાં જેવી વિતરાગતા આપને પ્રસિદ્ધ છે એવી વિતરાગતા મારે છે એમ અંદર સિદ્ધ આવે છે. એટલે પોતાના વિતરાગ ભાવનો આવિર્ભાવ થવાનો એ નિમિત્ત થાય છે. તો એના શુભ ભાવનો પ્રકાર બીજો છે. અને જેને વિતરાગતાનું લક્ષ નથી અંદરમાં, જ્ઞાનમાં જે વિતરાગતાને સમજતો નથી, વિતરાગતાને ઓળખતો નથી, એને એ ભાવ ક્યાંથી આવે? એને તો એકને બીજા પ્રકારનો, બીજાને ને ત્રીજા પ્રકારનો રાગ ને રાગનો રસ જ ઉત્પન્ન થવાનો છે, એને વિતરાગતાનો રસ આવવાનો નથી. એવો ફેર પડે છે બે વચ્ચે. જે કોટીના શુભ ભાવો યથાર્થ રૂચિવાળા મુક્ષુને કે જ્ઞાનીને હોય છે, એ કોટીના શુભ ભાવો તેના તે પ્રસંગમાં રહેલા બીજા જીવોને, રુચિ વિનાના જીવોને, યથાર્થ રુચિ વિનાના જીવોને થઈ શકતા નથી કે હોઈ શકતા નથી. એટલે એમ લીધું છે કે કેટલાક સ્વર્ગની અંદર સમ્યક દ્રષ્ટિ સિવાય ગતિ થતી નથી. જેમ કે અત્યારના કાળમાં કોઈને શુભ ભાવ થાય તો કોઈ વૈમાનિક દેવમાં ન જાય મિથ્યા દ્રષ્ટિ શુભ ભાવના ફળમાં. ત્યારે સમ્યક દ્રષ્ટિ અત્યારે આયુષ છોડે મનુષ્યપણામાં તો એ વૈમાનિકમાં જાય. એનું કારણ શું? કે શુભભાવો તો એ જીવે કર્યા છે ને આ જીવે કર્યા છે, બેને દેવ ગતિ બંધાણી, દેવ આયુ બંધાણો, પણ બેનું સ્થાન એક રહેતું નથી. એમ છે, એમ સારા કાળની અંદર મુનિઓ થતા તો દ્રવલિંગી ને ભાવલિંગી ને શુભ ભાવો તો પંચમહાવ્રત ના નિરતિ ચાર 28 મૂળ ગુણ ના થાય, પણ દ્રવલિંગી છે એ નવમી ગ્રેવે કે જાય તો ભાવલિંગી ઉપર જાય છે, સરવાર સિદ્ધિમાં જાય, તે ઉપરના અનુતર વિમાનમાં જાય છે. પાંચ અનુતર છે એમાં જાય છે, અનુતર એટલે એના પછી ઉપર કોઈ નથી, એનું નામ અનુતર છે. સરવાર સિદ્ધિમાં પાંચ વિમાન છે, ચાર ખૂણે ચાર ને એક વચ્ચે પાંચ સરવાર સિદ્ધિ, ત્યાંથી પછી ઉપર સિલસિલા છે. સરવાર સિદ્ધિ છે, જેવી જે છે અપરાધી છે એમાં ગમે ત્યાં જાય, પણ અહીંયા મિથ્યા દ્રષ્ટિ દ્રવલિંગી ન જઈ શકાય. કેમ કે એના શુભ ભાવમાં ને એની શુભ ભાવના પ્રકારમાં ફેર છે. શુભ ભાવની જાતિએ ફરે છે, એવી વાત છે. વૈરાગ રાગ નો રસ નથી, એને વૈરાગ છે. રાગ થી વિરક્ત પણ છે, રાગ માં દાઝે છે, રાગ ની અંદર દાઝે છે, રાગ માં બળે છે, એટલે એમાંથી વિરક્ત પણ છે. રાગ થી જેને વિરક્ત પણ છે, રાગ માં દુઃખ લાગે છે, એનું નામ વૈરાગ્ય છે. અને ઉક્ષમ રસ છે એ આત્માનો અંતર્મુખ થતો શાંત રસ છે, અંતરમાં ઢળવાનો એ રસ છે, એ બાજુની દિશા છે. એવા એ ભાવો યથાર્થ રૂચિ વાળા હોય છે, કેમ કે એની રૂચિનો વિષય સ્વભાવ છે, રૂચિનો વિષય પરિપૂર્ણ આત્મ સ્વરૂપ વિતરાગ, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપી આત્મ સ્વભાવ છે, એ રૂચિનો વિષય છે, એટલે એના ભાવમાં ઉપસમ રસ આવે છે. શુભ ભાવના કાળે પણ એને ઉપસમ રસનો આવિર્ભાવ થાય છે. એકલો શુભ ભાવ નથી થતો, કોરે કોરો એકલો નથી થતો, એમ કે છે. ઓલો તો લુખ્ખો કોરો છે, હા એકલો જ છે. રાગમાં રગડાતો રસ છે એ જળને સાધે છે, રાગને સાધે છે, અને એનો વિષય પુદ્ગળ થાય છે. એમાં ભૌગોલિક સંયોગો કદાચ સારા મળે, પણ એ અધોગતિનું કારણ થાય છે. એમાંથી એને આત્માનું કલ્યાણ કદી થતું નથી. વૈરાગ અને ઉપસમ રસ છે, આ એ આત્મરસ છે. ઉપસમ રસ છે એ આત્મરસ છે, આત્માને અનુલક્ષીને રુચિ છે, આત્માને અનુસરતી રુચિ છે, આત્મભાવની સાથે ઉત્પન્ન કરે છે. એ વિષય શુભ ભાવના પ્રકારને લોકો એમ કે જ્ઞાનીએ ભક્તિ કરે છે, અજ્ઞાનીએ ભક્તિ કરે છે. કોક વાર તો એમ લાગે કે અજ્ઞાની જ્ઞાની કરતા અજ્ઞાનીની ભક્તિ જોરદાર છે. ભાઈ હું શું કે, જ્ઞાની કરતા તે અજ્ઞાની પણ ભક્તિ કરે છે, પણ ભારે ભક્તિ કરે છે. બહારથી જોવાની આ ચીજ નથી, બહારની ચેષ્ટાઓથી મન વચન કાયાની ચેષ્ટાઓથી ભક્તિનું માપ ન નીકળે, એમ છે. સુગાનીજીના પત્રો જુઓ તો એક એક પત્રમાં ઘણી ભક્તિ કરી છે, એવી ભક્તિના ભાવો આવ્યા છે. કે તત્વજ્ઞાનનો કોઈ વિષય નિરૂપિત કર્યો છે, મુખ્યપણે તો દ્રષ્ટિનો વિષય જ નિરૂપણ કરે છે, એનો આશ્રય કરવાની વાત કરે છે. તો પણ અહીંથી શરૂ કરે ક્યાં તો કે ગુરુદેવ શ્રીએ જે ઉપદેશ આપ્યો છે એનો સાર આ પ્રમાણે છે, એમ કરીને કાં પૂરું કરે ત્યારે એમ કહે કે આ ઉપર મેં કહ્યું તે શ્રી ગુરુદેવે કહ્યું છે, એમ કરીને. અને વિશેષણો ભક્તિ 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 તે છલાંગ મારે ભક્તિ, કે અનંત તીર્થંકરોથી પણ અધિક છે મારા માટે. સિદ્ધાંત નથી સ્થાપતા, નહીતર તો લોકો વાંધો જ પડે કે છદ્મસ્થને તમે તીર્થંકરથી વધારે ગણો છો, એમ કે પછી તો મુનિ દશા છે. અહીંયા નીચેના ગુણસ્થાનથી તો ઉપર નગ્ન દિગંબર મુનિ દશા છે, એની ઉપર તીર્થંકર દશા છે. છતાં ભક્તિ એવી આવી છે, પોતાનું હિત થયું છે, અનંત જન્મ મરણ કપાઈ ગયા છે, એવી એક સ્થિતિ ઊભી થઈ. અને એ સ્થિતિ એવી જોરથી ઊભી થઈ કે હવે એકાદ ભાવમાં નિર્વાણ પદ લઈ લેશે. એક ભાવ દેવનો પૂરો કરીને બીજા ભાવમાં તો નિર્વાણમાં જશે. આનો કઈ ગણતરી થાય, આ લાભની કઈ ગણતરી થાય એવું છે કે કેટલો લાભ થયો એનો કઈ હિસાબ નીકળે એવું છે. એટલે એમ કે અનંત તીર્થંકર ની બરાબર છે એમ હું નથી કહેતો, અનંત તીર્થંકર થયો હતી આવ્યું. એટલે એના શુભ ભાવો જુદી જાતના હોય છે, એના શુભ ભાવો ને સામાન્ય જીવના શુભ ભાવો એક સરખા હતા. રુચિ તો બહુ લોકો કામ કરે છે, રુચિ છે એ ખરેખર યથાર્થ રુચિ છે. એનો અર્થ જ કે એને એ જીવને દર્શન મોહમાં ઘા પડ્યો છે, એનો દર્શન મોહ માંદો પડ્યો, એના દર્શન મોહ એવો માંદો પડ્યો, અશક્ત થઈ ગયો માંદો પડીને કે હવે મરી જશે. આ પરિસ્થિતિ યથાર્થ રુચિમાં ઉભી થાય છે પહેલેથી. નાનીની યથાર્થ રુચિની તો કોઈ વાત જ જુદી છે, એની તો અનન્ય રુચિ છે, એકદમ અનન્ય રુચિ છે. ત્રણ કાળ અને ત્રણ લોકમાં બીજો કોઈ પદાર્થ પોતાના આત્મ સ્વભાવથી અધિકાય પામે નહીં, અધિકાય આવે નહીં ક્યાંય, એવી સ્વરૂપની રુચિને લઈને મુખ્યતા આવી જાય છે. ઉદય ભાવમાં શુભ ભાવ તો ઉદય ભાવ છે, પણ રુચિ યથાર્થ સહિત હોય તો ઘણો ફેર પડે છે. ઉદય ભાવ તો ત્યાં સુધી છે જ્યાં સુધી છદમસ્ત છે, ત્યાં સુધી ઉદય ભાવ છે, પછી રાગ નથી, પણ બીજા ઉદય ભાવો રહી જાય છે મનુષ્ય પણ વાળી અન્યંત દશામાં. પણ એથી કાંઈ આત્માના અનુજીવી ગુણમાં કોઈ ફેરફાર થતો જેમ કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયો હોય, દ્રષ્ટાંત લીધું છે, રુચિ સંબંધી પ્રકરણ ચાલતું છે એટલે રુચિના બોલ આવ્યા છે 42, 43, 44 ત્રણેય બોલ રુચિના પડખાને પ્રસિદ્ધ કરે છે, રુચિનું સ્વરૂપ પ્રસિદ્ધ કરે છે. જેમ કોઈ બાળક માતાથી વિખૂટો પડી ગયો હોય તેને પૂછીએ કે તારું નામ શું, તો કહે મારી બા, એને જોઈએ છે એ વાત કરે છે. તારું ગામ કયું, તો કે મારી બા. તારા માતાને પિતા કોણ, તો કે મારી બા. એને જે જોઈએ છે એ સિવાય એના લક્ષ ઉપર બીજી વાત રહેતી નથી. વાસ્તવિકતા લીધી છે કે માથી વિખૂટું પડી ગયેલું બાળક બા બા સિવાય એને કાંઈ રટણમાં નથી, અને એ સિવાય એને કાંઈ ચેન નથી. કાંઈ આપો તો લ્યો, લે નહીં, પેંડો આપો તો નાખી દે, પીપરમેન્ટ આપો તો નાખી દે, મારે કાંઈ જોતું નથી, મારી બા જોઈએ, બીજું કોઈ જોઈએ. ઓકે, તેમ જેને આત્માની ખરી રૂચિથી એ દ્રષ્ટાંત લીધો છે, તેમ જેને આત્માની ખરી રૂચિથી જ્ઞાયક સ્વભાવ પ્રાપ્ત કરવો છે તેને દરેક પ્રસંગે જ્ઞાયક સ્વભાવ, જ્ઞાયક સ્વભાવ એવું રટણ રહ્યા જ કરે, એવું લક્ષ્યપૂર્વક રટણ રહે છે એમ કહે છે. તેની જ નિરંતર રુચિ અને તેની જ ભાવના, જેમ બાળકને પણ એનું લક્ષ્ય, એની બાનું લક્ષ્ય છૂટતું નથી, તેમ અહીંયા પૂર્વકર્મથી અનેક પ્રકારનો ઉદય ક્રમસર ચાલ્યો જ આવે છે. જે તે કર્મનો ઉદય છે એનો ક્રમ નક્કી થયેલો છે, ચાલ્યો જ આવે છે, અનુક્રમે ઉદય આવ્યા જ કરે છે સર્વ સંસારી જીવોને. પણ જેને પોતાના સ્વભાવની, જ્ઞાયક સ્વભાવની રૂચિ છે, એને જ્ઞાયક સ્વભાવનું લક્ષ્ય રહે છે દરેક પ્રસંગે. આ એક વિશિષ્ટતા છે. ત્યારે આત્માને ભૂલી જાય એમ નહીં. રૂચિ વાળાને એવું બનતું નથી. આત્માની રુચિ છે કે નહીં એ તપાસવા માટેનું આ લક્ષણ છે. કોઈ એમ કંઈ પણ આવે આત્માને, અમને આત્માની તો રુચિ છે જ તે, પણ રુચિ છે એનું લક્ષણ શું? કે દરેક પ્રસંગે એને જ્ઞાયક સ્વભાવનું લક્ષ્ય રહે છે, રટણ રહે છે, તો એને રુચિ છે જ્ઞાયકની, નહીત્ર એને જ્ઞાયકની રુચિ છે એ વાત કેવી રીતે નક્કી કરે? આમ વાત છે. સર્વોત્કૃષ્ટ તત્વ છે આત્મા, પરમ ઉત્કૃષ્ટ તત્વ છે. તો એની રૂચિમાં એની જ મુખ્યતાને એનું લક્ષ્ય છે એ છૂટવાનો પ્રસંગ ઊભો થતો નથી. અને જો એ છૂટી જાય છે તો એને રુચિ છે એ વાત લાગુ પડતી નથી. આમ છે. હું પૂર્ણાનંદ નો નાથ જ્ઞાયક પ્રભુ છું એમ જ્ઞાયકના લક્ષ્ય જીવ સાંભળે છે. કોને? જેને યથાર્થ રુચિ છે. હવે અહીંયા અનુસંધાન લેવાનું છે. જેને જ્ઞાયકની ખરી રુચિ છે એ સાંભળે તો જ્ઞાયકના લક્ષ્ય સાંભળે છે. વ્યાખ્યાન શ્રી ગુરુ કરતા હોય તો એ જ્ઞાયકના લક્ષ્ય સાંભળે છે. આમાં કઈ નવી વાત કરી, કયો નવો ન્યાય આપ્યો, કયો નવો દ્રષ્ટાંત આપ્યો એ લક્ષ્ય નથી, જ્ઞાયકના લક્ષ્ય સાંભળે છે. એને સાંભળતા પણ લક્ષ્ય જ્ઞાયકનું રહે છે, નિજ જ્ઞાયક સ્વભાવનું લક્ષ્ય રહે છે. સાંભળે ચાલે, તેને ચિંતવનમાં પણ પરિપૂર્ણ જ્ઞાયક વસ્તુ છું એમ જોર રહે છે. ચિંતવન કાળે તો જ્ઞાયકનું લક્ષ્ય અને લક્ષ્ય ઉપરાંત પાછું એનું જોર આવે છે ચિંતવનના કાળમાં. તો આમ રુચિ શું કામ કરે છે? જોર કરે છે રુચિ. આ તો સાંભળતા સાંભળતા જ્ઞાયકનું લક્ષ્ય તો એક બાજુ રહ્યું, સાંભળતા સાંભળતા શું કહ્યું એનું લક્ષ નો રહે ને ક્યાંક ઉપયોગ ચાલ્યો જાય. તો એને એમ કહે છે કે તારી રુચિ છે એ બીજે કામ કરે માટે ત્યાં જાય છે. રુચિનો વિષય તને શ્રીમદજી રુચિના વિષયમાં તો એક જગ્યાએ એવું કહે છે કે જ્યારે જીવને મૃત્યુની સમીપ કાળ હોય છે, અંતકાળ કહે છે જેને, આયુષ્ય પૂરા થવાનો કાળ હોય, ત્યારે જીવને કેવા ભાવ હોય એ સંબંધીનો એક સિદ્ધાંત એમણે ઋષિની મુખ્યતાથી એક પત્રમાં નિરૂપિત કર્યો છે કે મૃત્યુ સમીપે, મૃત્યુ કાળે જીવે જીવને જેની રુચિ હોય તે વિષયના પરિણામો એને આપોઆપ ઉભા થઈ આવે છે. જેની રુચિ હોય એના પરિણામ આવે. એને એમ કહે છે કે જો તને આત્માની રુચિ કરી છે તો તને આત્માના પરિણામ થશે, આત્માને છોડીને કાંઈ પણ બીજી રુચિ કરી છે તો એ પરિણામ આપણું આવી નું બારે છે. પત્રમાં આ સિદ્ધાંતમાં એક રુચિનું મહત્વ કેટલું છે. જ્ઞાયકના લક્ષ્ય જીવ સાંભળે, ચિંતમનમાં પણ જ્ઞાયકનું જોર રહે છે, એવી જેની રુચિ હોય ને એવું જેને લક્ષ્ય હોય તે જીવને સમ્યક સન્મુખતા રહે છે. ભલે સમ્યક દર્શન ન થયું હોય પણ એને સમ્યક સન્મુખતા રહે છે. જે જીવને આવી રુચિ હોય, જે જીવને આવું લક્ષ્ય હોય, અથવા જે જીવને સમ્યક સન્મુખતા રહે તેને અવશ્ય સંસ્કાર પડે પડે ને પડે. એ જીવને આત્માના સંસ્કાર પડી જાય છે. આત્માના સંસ્કાર પડી જાય છે એમ કહો કે સમ્યક દર્શનનું બીજ વવાઈ જાય છે એમ કહો કે નિર્વાણનું બીજ વવાઈ જાય છે, મોક્ષનું બીજ વવાઈ જાય છે એમ કહો, બધું એક અર્થ છે. તેને મંથનમાં પણ જેને આત્માની રુચિ છે એને આત્માનું ચિંતન ચાલે, આત્માનું મંથન ચાલે. પૂતગળની રુચિ છે એને પૂતગળનું ચિંતન ચાલે, બાહ્ય વિષયની રુચિ છે એને બાહ્ય વિષયનું ચિંતન ચાલે અને એનું મંથન ચાલે. એને મંથનમાં પણ જ્ઞાયકનું લક્ષ્ય રહે છે. આ ચૈતન્ય ભાવ પરિપૂર્ણ વસ્તુ છે એમ એના જોરમાં રહે છે. તેને ભલે હજુ સમ્યક દર્શન ન થયું હોય, અહીં તો હજી રુચિવાળાની વાત લે છે, તેને ભલે હજી સમ્યક દર્શન ન થયું હોય અને જેટલું કારણ આપવું જોઈએ સમ્યક દર્શન પ્રાપ્ત થવા માટે તેટલું કારણ ન આપી શકતો હોય, એટલે સમ્યક દર્શનને યોગ્ય જે પુરુષાર્થ છે એ પુરુષાર્થના કારણે સમ્યક દર્શન પ્રગટ થાય છે, એટલા પુરુષાર્થનું કારણ અહીંયા હજી ઉત્પન્ન ન થયું હોય અને એ પુરુષાર્થના ફળમાં સમ્યક દર્શન ન થયું હોય તો પણ તે જીવને સમ્યકની સન્મુખતા તો થાય જ છે. આમ દીધું છે બરોબર. એ જીવને અંદર એવી લગ્ની લાગે કે બસ હું જગતનો સાક્ષી છું, હું જ્ઞાયક છું, હું પૂર્ણાનંદનો નાથ છું, આ એને લગ્ની બરાબર સ્વરૂપ લાગી જાય. એ પરિણામને લીધે એવા દ્રઢ સંસ્કાર આત્મામાં પડે કે જે સંસ્કાર કદી ફરે છાપ પડી ગઈ એની. હજી આત્માની રુચિ ને નાયકના લક્ષ્મણ ને રુચિમાં મિથ્યાતના દર્શન મૂળના ભાવો બધા પડ તૂટવા માંડે, ગળવા માંડે અને એના સંસારની કેડ ઉપર ઘા પડે. બરાબર શ્રીમદજી લીધું છે, જેને સમ્યક સન્મુખતા થાય અને સંસ્કાર પડે એની પ્રકૃતિનો ઉછાળો આવે ઉદયમાં તો પણ એના પગ પાછા પડે, એટલે પ્રકૃતિ જોર ખાય પણ અંદરમાં રસ એને તૂટી જાય. એ જોર ઉપરનું ઉપરનું આવે, અંદરથી એને જોર આવી શકે. જેમ સમ્યક દર્શન થતા અપ્રતિહત ભાવ કયો છે એ વિષય લીધો છે પોતે, ત્યાં એમણે એ વિષય લીધો છે શ્રીમદજીએ કે સમ્યક દર્શન થઈને કોઈ પડી જાય તો પણ સંસ્કારના બળે પાછો પામે છે, કેમ કે એને સંસ્કાર મળી ગયા છે. તો સંસ્કારના બળે ફરીને શા માટે પ્રાપ્ત કરે છે, કે એનું કારણ એને સંસ્કાર પડી ગયા છે તે છે, એમ લીધું છે. એમ અહીંયા તો એમ કે છે કે જેમ સમ્યક દર્શન થતા અપ્રતિહત ભાવ કયો, તેમ સમ્યક સન્મુખતાના એવા દ્રઢ સંસ્કાર પડે કે તેને સમ્યક દર્શન થયે જ છૂટકો. બહુ ભાગ તો એવું બને છે કે સમ્યક સન્મુખતા વાળા જીવને સમ્યક દર્શન થાય પહેલા આયુષ પૂરું થતું નથી. લગભગ તો તે જ ભાવમાં સન્મુખ થયેલો જીવ તે જ ભાવમાં પ્રાપ્ત કરી લે છે. બહુ ભાગ એ કોક કોઈ કેસમાં બનતું હોય તો એક સર્વજ્ઞના જ્ઞાનનો વિષય છે કે એને સન્મુખતા થઈ ગઈ અને આયુષ પૂરું થાય ને બીજા ભાવમાં લેવું પડે. સન્મુખતા થઈ તો લગભગ પકડી દે છે, એમાં એને આયુષ પૂરું થવાનો લગભગ પ્રસંગ હતો નથી. એવી આ બધી આત્મ પ્રાપ્તિની બહુ સોલિડ વાતો છે આ બધી આવેલી છે આમાં. આત્મ પ્રાપ્તિ થાય જ થાય, એનો સંસાર જાય જ જાય, એને પછી અનંતકાળ હોય પ્રશ્ન રહેતો. શું કે છે, તેમ જેને આત્માની ખરી રૂચિથી જ્ઞાયક સ્વભાવ પ્રાપ્ત કરવો છે, ખરી રૂચિ જાગી છે અને આ જ્ઞાયક સ્વભાવનો અનુભવ કરવો છે, પ્રાપ્ત કરવો એનો અર્થ અનુભવ કરવો છે, તેને સર્વ પ્રસંગમાં, ત્યાં તો દ્રષ્ટાંત ખાલી લીધો છે, સાંભળવું, ચિંતન કરવું, મંથન કરવું, એટલું ત્રણ વાત લીધી છે, પણ વાંચન હોય, ચિંતન હોય, શ્રવણ હોય કે મંથન હોય, એ ઉપરાંત જગતના બીજા કાર્યો કરવામાં પણ એને જ્ઞાયકનું લક્ષ રહે. જગતના એટલે ઉદય અનુસાર બીજા કાર્યો કરવામાં પણ એને જ્ઞાયકનું લક્ષ છૂટે નહીં, એમ વાત છે. હાલતા, ચાલતા, ખાતા, પીતા, ઉઠતા, બેસતા, સૂતા, એને જે રૂચિનો વિષય છે એવો જ્ઞાયક, એનું લક્ષ ક્યારે છૂટે, એને એક જાતની પરિણતિ કહી છે. એ પરિણતિ, પરિણતિમાં રુચિ અને લક્ષ બંને છે. પ્રત્યક્ષ ચર્ચા થાય છે બેનશ્રી સાથે ત્યારે અનેક વાર એ વાત નીકળે છે કે મુમુક્ષુને આત્માર્થીને પરિણતિ થઈ જવી જોઈએ તો આત્મા પ્રાપ્ત થાય. એ પરિણતિ થવી જોઈએ એમ કહે છે, એનો અર્થ આ છે કે પરિણતિ છે એ ચાલુ રહે છે અને જીવનો એક રસ એટલી હદે ઉત્પન્ન થઈને વણાઈ ગયો પરિણામમાં તો એ પરિણતિની દોરી ઊભી થઈ ગઈ. એ પરિણતિના દોરે દોરે આગળ વધે છે, પછી એટલો રસ છે એ પરિણામની અંદર વણાઈ જાય છે કે જેને લઈને એથી વિરુદ્ધ રસ પછી પરિણામમાં સ્થાન પામતો નથી. જેમ વિરુદ્ધ રસ વાળાની એવી પરિણતિ થઈ જાય છે કે આ વાત એને સ્થાન પામતી નથી, એ તો જોઈએ છે ને. બારમાં એકદમ દુનિયામાં આગળ વધવા માટે નીકળી પડે છે ને, આમ કરીએ ને તેમ કરીએ, મોટા મોટા કાર્યો કરીએ ને આ કાર્યો કરીએ ને તેમ કાર્યો કરીએ, આ રસ ચડી ગયા હોય એને એમ કહો કે આત્મા નિરાલંબ નિરપેક્ષ છે, એકલો જ્ઞાતા દ્રષ્ટા લેવા દેવા આત્માને ક્યાંય અડતો નથી, એને ક્યાંય વાત પલ્લે પડે નહીં. કેમ એને, કેમ બુદ્ધિ તો ઘણી છે અને દુનિયાના મોટા મોટા કામ હાથમાં લે છે, પણ એની પરિણતિ બીજી થઈ ગઈ છે. આખે એ બાહ્ય કાર્યોના રસમાં એને આત્મરસ ક્યાંય સ્થાન પામતો નથી. એમ જેને આત્મરસની પરિણતિ થઈ ગઈ છે એને પછી રાગનો રસ ને જગતના કાર્યોનો રસ એ સ્થાન પામતો નથી. રસમાં એવું છે કે એકના રસમાં બીજાનો અભાવ છે. એ ગાયું છે કે ગુણ અનંત કે રસ સબે અનુભવ રસ કે માહી, એ પદ જ્યાં સુગાનીજી પત્રમાં લીધો છે ત્યાં એક વાક્ય લખ્યું છે કે વિકલ્પ રસમાં ચૈતન્ય રસનો અભાવ છે અને ચૈતન્ય રસમાં વિકલ્પ રસનો અભાવ છે, એક રસમાં બીજા રસનો અભાવ હંમેશા રહે છે, બંને રસ ક્યારે ભેગા, વિરુદ્ધ રસ ક્યારે ભેગા ભળતા નથી, એવી પરિસ્થિતિ સહજ છે. એટલે એ વાત લીધી છે કે એવું રટણ રહ્યા જ કરે, એને રટણ યાદ કરીને રટણ કરવું પડે એમ નહીં, રહ્યા કરે એમ બતાવે છે કે સહજતા છે, એ વિષયની સહજતા છે. રહ્યા જ કરે તેની જ નિરંતર રુચિ અને તેની જ ભાવના રહે, એની જ રુચિ રહે, તેની ભાવના રહે, તેનું રટણ રહે, તેનું લક્ષ્ય રહે, આ બધા પરિણામ મળીને એક પરિણતિ થઈ જાય છે. બળ પરિણતિનું છે, પછી ઉપયોગનું નથી. શું પરિણામની અંદર પરિણતિનું બળ છે અને ઉપયોગનું બળ નથી, વિચારવા જેવો વિષય છે. જેમ કે કોઈ એમ કહે છે કે અમે સ્વાધ્યાય તો ઘણા વખતથી કરીએ છીએ, આને આ શાસ્ત્રો વાંચીએ છીએ, અથવા સમયસાર જેવા મહાન પરમાગમોનું સ્વાધ્યાય કરીએ છીએ, ઘરમાં પણ બેસીને એનું અધ્યયન કરીએ છીએ, પણ હજી કંઈ કામ થતું નથી, એમ કહેશે કે નહીં? તો એનું કારણ શું? કે તારી જે વિરુદ્ધ રસની પરિણતિ છે એ બળવાન છે. સમયસાર થી વિરુદ્ધ રસની જે પરિણતિ છે એ બળવાન પરિણતિ છે, અને એ બળવાન પરિણતિને લીધે તારો ઉપયોગ તું સમયસારમાં લગાવે છે તો પણ તારો ઉપયોગ બેકાર જાય છે, સફળ થતો નથી. ઉપયોગ સફળ નહીં થવાનું કારણ શું? કે અંદર પરિણતિનું જોર ઘણું છે. જ્ઞાની લડાઈ કરે પણ એને વાંધો નથી આવતો, એનું શું કારણ? કઈ પક્ષપાત છે એના પ્રત્યે? કે એની પરિણતિ એટલી જોર કરે છે કે એનો લડાઈનો ઉપયોગ બેકાર જાય છે. એની પરિણતિમાં એટલું જોર છે, ઉપયોગ તો એને અશુભ ઉપયોગ છે. સંસારના અનેક પ્રકારના કાર્યો, લડાઈ વગેરેના પ્રસંગો, એ તો અશુભ પ્રસંગ છે, પણ ત્યારે પરિણતિ એની પરિણતિ બળ બહુ મોટું છે. પરિણતિનું એટલું બધું બળ છે કે ઉપયોગ એ કાર્યગત થતો નથી, નિષ્ફળ જાય છે. જેમ અત્યારે આત્માનો વિચાર કરે ને નિષ્ફળ જાય, કેમ કે પરિણતિ બીજી બધી છે, તો એ ઉપયોગ એને સફળ થતો નથી. હું આત્મા છું, હું જ્ઞાનાનંદ સ્વભાવી છું, આવી રીતે વિચારને વિકલ્પ આવે છે, ભાવ આવે છે. લ્યો, વિચાર વિકલ્પ એક બાજુ રહ્યો, ભાવ આવે છે કે નહીં? આ ભાવની સફળતા શું? કે પરિણતિ વિરુદ્ધ પડી છે તો કાંઈ નહીં, અને જો પરિણતિ સહિત ભાવ આવે તો એ પરિણતિ તગડી થાય, જાડી થાય, પરિણતિ વધારે મજબૂત થાય. હા, પરિણતિ બરાબર પોતાના ખ્યાલમાં આવે છે, પરિણતિ થઈ હોય એને પરિણતિનો ખ્યાલ આવી શકે છે, કેમ કે વિરુદ્ધ રસના પ્રસંગો પણ અનેક આવે છે કે નહીં? એને એમાં રસ આવતો નથી, રસ ઉપડતો નથી. જે પ્રસંગોમાં તેના તે પ્રસંગો, એક જ જીવને ભૂતકાળમાં વગર પરિણતિએ, વગર આત્માની રુચિએ, વગર આત્માના લક્ષ્ય જે રસ આવતો હતો એ પરિણતિ થયા પછી ના આવે, ફરી જાય છે. તેનો તે જીવને તેના તે પ્રસંગ છે, ફેર પડી જાય છે, અંદરનો રસ ફરી જાય છે. કેમ ખબર ન પડે? બરાબર ખબર પડે. આવી મોટી વાત હોય ને ખબર કેમ ન પડે? બરાબર. ભાવનાથી પરિણતિ થાય છે, એટલે ભાવનાનો વિષય બહુ સ્થાપે છે, એનું કારણ એ છે. કે જેની જેટલી ભાવના, આ વેદના સહિતની ભાવના હોય તો પરિણતિ થઈ જાય છે. એ ઉપર લીધી ને વાત, એ પરિણતિ થવાનું કારણ છે. ભાવના, પરિણતિ અને ઉપયોગ, ત્રણ મુદ્દા લઈએ પરિણામના. તો વારંવાર ભાવનાને ઉપયોગાત્મક કરવામાં આવે, વારંવાર ભાવનાને ઉપયોગાત્મક કરવામાં આવે તો પરિણતિ બંધાય છે એનાથી. હા, ભાવનાને ઉપયોગાત્મક કરવા એટલે ઉપયોગનો વ્યાપાર ત્યાં સુધી નિષ્ફળ છે જ્યાં સુધી ઉગ્ર ભાવના ઉપયોગાત્મક થઈને પરિણતિમાં ન પરિણમે ત્યાં સુધી. નહીતર તો બીજો, નહીતર માણસ એમ કે તો હવે કરવું શું, અનાદિની વિપરીત પરિણતિ થઈ ગયેલી છે, એ તો હવે શું કરીએ, અત્યારે આ ખ્યાલ આવ્યો તો હવે શું કરીએ, એ તો થઈ જ ગયેલી છે, તો હવે શું કરવું, અમારે પરિણતિનું જોર છે. તમે કહો ઉપયોગનું જોર કામ નથી કરતો, કરવું શું, કે તું ભાવનાની ઉગ્રતા લાવ, ભાવનામાં ઉગ્રતા લાવ, ખરી ભાવના લાવ, તારી પરિણતિ ઉત્પન્ન થઈ જશે, પરિણતિ બદલાઈ જશે. અને એ પરિણતિનું જોર એટલું બધું છે મોક્ષ માર્ગની અંદર, તો પછી તો મોક્ષ માર્ગમાં પરિણતિ ચાલે છે ભાગ્યાન ધારા રૂપે. કે શુદ્ધોપયોગ વારંવાર થવાનું પરિમાણ એના ઉપર આધારિત છે, જે પ્રમાણ છે કે એક સમ્યક દ્રષ્ટિને રોજ શુદ્ધો ઉપયોગ થાય, કે બીજે ત્રીજે દિવસે શુદ્ધો ઉપયોગ થાય, ને એકને મહિના સુધી ન થાય, બે મહિના, બે ચાર છ મહિના સુધી ન થાય, એની પરિણતિ નબળી સબળી છે. જેની પરિણતિ મજબૂત, એનો ઉપયોગ વારંવાર ખેંચાઈને નિર્વિકલ્પ થઈ જાય છે. નિર્વિકલ્પ પરિણતિ છે, પરિણતિ તો નિર્વિકલ્પ જ હોય છે. આવડી કે હવળી પરિણતિ તો નિર્વિકલ્પ જ હોય છે, પણ ઉપયોગ નિર્વિકલ્પ થાય છે એનું કારણ પરિણતિ છે. જેટલી પરિણતિ મજબૂત, એટલો ઉપયોગ વધારે નજીક આવે છે. એ મારી પણ ચર્ચા ચાલી હતી કુછ બેન ઉપયોગ પરિણતિનો પ્રશ્ન જ કોઈ છેડ્યો હતો સુરેશભાઈ. ઉપયોગ વારંવાર આત્મામાં આવે, કોઈને વળો મોડો આવે, કોઈને તરત આવે, એનું શું કારણ છે? એનું કારણ પરિણતિ છે. જેમ ઉપયોગ છે એને પતંગનું દ્રષ્ટાંત આપ્યો હતો, અને પરિણતિને દોરનું દ્રષ્ટાંત આપ્યો હતો. તો જેમ કે દોર હાથમાં છે, એને પતંગને આ બાજુ ગુનાટ ખવડાવી હોય તો આમ કરે, તો આ બાજુ એની એની આવડત હોય છે, જે પતંગ ચડાવતા હોય છે. બીજા પતંગને કાપવા માટે કરે છે ને, તો એને ગુનાટ ખવડાવવી પડે, તો કઈ બાજુ એને ગુનાટ ખવડાવી, દોરી જેના હાથમાં છે એના ઉપર ગુનાટ ખવડાવે છે. એમાં ઉપયોગને અંદર ગુનાટ ખવડાવવા માટે પરિણતિ જેના હાથમાં જોરદાર છે, એ અંદર ગુનાટ ખાય છે. પરિણતિ નબળી હોય તો ઉપયોગ બાર ને બાર જ્ઞાનીનો વધુ કાળ પર્યંત રહે. જો પરિણતિ ઉગ્ર હોય તો એનો ઉપયોગ વારંવાર અંદર આવે, એની સાધના ઉગ્ર છે. એ ઉગ્ર સાધનાને લઈને એનું કાર્ય પણ વહેલું સફળ થાય છે. એટલી શાંતિ પણ વધે છે, એટલી નિરાકુળતા વધે છે, એટલો ફાયદો આપોઆપ થાય છે. એ તો જ્ઞાન દશાની વાત લીધી છે. અહીંયા તો આત્માર્થીની વાત લીધી છે, મોક્ષાર્થી જીવની વાત લીધી છે. કે મોક્ષાર્થી જીવને જો આ નાયક સ્વભાવની ખરી રુચિ હોય, ખરી રુચિથી એને જો નાયક સ્વભાવનો અનુભવ કરવો હોય, તો એને દરેક પ્રસંગે પોતાના નિજ સ્વભાવનું જ રટણ રહ્યા કરે. એ લક્ષ્યપૂર્વકનું રટણ છે, માત્ર એ રટણનો વિકલ્પ છે એમ નથી. રટણ છે, એમાં વિકલ્પ છે, પણ અહીંયા આત્માનું જે અંદર જ્ઞાનમાં જે લક્ષ્ય છે, રુચિનો વિષય જે આત્મા છે, લક્ષ્યનો વિષય જે આત્મા છે, એ બહુ મોટી વાત છે. એને કારણે રટણ છે, નહીંતર તો કોઈ નાયક નાયક નાયકનું રટણ 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 કર્યા જ કરે તો ટેવ પડી જાય, અને ટેવ પડી જાય એમાં લક્ષ્યમાં કાંઈક નાયક ન હોય, અને જ્ઞાયક નાયક 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 એમ રટણ હાયલા કરતો હોય વિકલ્પમાં પરિણામ પરિણામમાં, તો એ કઈ પરિણતિ નથી પાછી, અને એ રટણ એ ખરું રટણ નથી. એ કૃત્રિમતાથી આદત થઈ જાય, ટેવાઈ જાય પરિણામ, અને એમને નાયક 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 પછી એને એમ જ થાય કે હું તો હાલું છું, ચાલું છું, ખાતા પીતા, મને તો નાયક નાયક જ નું જ રટણ રહે છે. એની રુચિ અને એના લક્ષણો વિષય નાયક સ્વભાવ, પ્રત્યક્ષ જ્ઞાયક સ્વભાવ એના લક્ષમાં હોવો જોઈએ. પ્રત્યક્ષતા એની લક્ષમાં આવે છે. એ રીતે જે રટણ રહ્યા જ કરે, તેની જ નિરંતર એને રુચિ રહ્યા કરે, અને તેની ભાવના પણ એને રહ્યા કરે. જો ભાવના એને આવ્યા વિના રહેતી નથી, માત્ર પરિણતિ રહે છે એમની ઉપયોગમાં, પણ ઉપયોગાત્મક એની ભાવના થયા કરે છે. એમાંય જ્યારે એને સાંભળવાનો, શ્રવણનો અથવા પરમાગમમાંથી વાંચવાના એ વાચક શબ્દો સામે નિમિત્તપણે આવે છે, ત્યારે એની ભાવના વધારે ઉગ્ર બને છે, અને ત્યારે એની રુચિને વધુ ને વધુ પુષ્ટિ મળે છે. એ એક નિમિત્ત પડે છે, અહીંયા એનો વધવાનો કાળ છે, અહીંયા સામે એ નિમિત્ત પડે છે. એટલે એ ભાવનામાં વારંવાર ઉપયોગાત્મક ભાવનાથી ને એની જે પરિણતિને રુચિ છે એ વધારે ને વધારે તીવ્ર ને મજબૂત થતી જાય છે. એનો રસ એટલો વધે છે કે એ રસ કોઈ એવા તબક્કે પહોંચે છે કે જે તબક્કે એને એક વખત અનંતાનુબંધીના ચારિત્રનો વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ દશા પ્રાપ્ત થાય, ત્યારે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ત્યારે એને સમયસાર એમ કહેવામાં આવે છે. 143મી ગાથામાં તો અતિક્રાંત કહીને એને પરમાત્મા કહી દીધો છે. જ્ઞાનીને પરમાત્મા થયો એમ કહે છે. કેમ થયો પરમાત્મા? હજી તો છદ્મસ્થ છે. તો કે પોતાનું જે પરમાત્મ સ્વરૂપ છે તેનો અપરોક્ષ પ્રત્યક્ષ હું પરમાત્મા છું એવો અનુભવ થયો. તો એ અનુભવમાં પરમાત્મા થયો કે ન થયો? હતો તો દ્રવ્ય તો અનાદિથી, પણ ભાવે થયો કે ન થયો? કે પોતાના પરમાત્મ સ્વરૂપનું પરમાત્મ સ્વરૂપ પણ જ અનુભવ થયો, તેથી પરમાત્મા થયો એમ કહેવામાં આવે છે. એ રીતે ભાવના કામ કરે છે.
પરમાત્મા સ્વરૂપ છે તેનો